તારીખ 23/11/1996 વિજ્ઞાન અને ધર્મના આર્ટિકલ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું થિયોસોફિકલ લોજમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 286.
આપણે પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ.
તેજસ્વિનાવધીતમસ્તુ માદિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
એક મિનિટની શાંતિ.
પ્રાર્થનાનો થોડો અર્થ સમજાવો બધાને. તમારે નવી નવી પ્રાર્થના છે ખ્યાલમાં આવે.
સરના ભવતુ, આપણે સાથે મળી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આપણને વધારે ઈશ્વર તરફથી દેણ મળે, એકબીજાને સારી રીતે સમજીએ, કોઈનો રાગ ન કરીએ, કોઈને દ્વેષ ન કરીએ, અને સૌનું કલ્યાણ થાય અને સૌનું જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.
એવી ભાવના ભાવે છે,
એવી ભાવના કરીએ.
પ્રાર્થનામાં એવી ભાવના છે.
બધાનો અને મિત્રો, શશીભાઈને મને પ્રશંસકો જે આવ્યા છે એમને ભરતી આપવાની જરૂર નથી, પણ જે અમારા ભાઈઓ જે નિયમિત આપવાવાળા છે એટલે અમારે માટે શશીભાઈ નવા છે. એટલે થોડોક પરિચય આપી દો તો અસ્થાને નહીં ગણાય. શશીભાઈનો જન્મ 1923 થયેલો. નાનપણથી જ કુદરતી કેટલીક શક્તિઓ એમાં મને ડેવલપ થયું. પૂર્વજોનું ફળના હિસાબે, કર્મને હિસાબે અહીંયા આવું પૂર્વજન્મના હિસાબે એટલે કેટલીક દિવ્ય શક્તિઓ એમનામાં જન્મથી જ મળેલી હતી. એટલે નાનપણથી સૌને માટે એમને પ્રેમ હતો, એમને સૌને માટે પ્રેમ હતો. પછી જયારે એજ્યુકેશન લીધા પછી એમને ભણતા હતા ત્યારે એમને થયું કે હું ડાક્ટર થવાનો સારું, એટલે એમનો ઉંમર ડાક્ટર થવાનો. પણ મેન પ્રપોઝ ઇઝ ગોડ ડિસ્પોઝ, માણસ ધારે છે કંઈ, ઈશ્વર કરે છે કંઈ, એમ ડાક્ટર થવાનું બન્યું નહીં. અને પિતાશ્રીનો જે ધંધો હતો એમાં જોઈન થયા. નાનકડા ગામમાં ધંધો સારો ચાલે, એમાં કુટુંબના કોઈ સભ્ય આવ્યા મુંબઈથી કે જે બહુ સુખી ધનાજી અને સારો ધંધો, એને એમ થયું કે આવો તરબોળ્યો યુવાન જો આપણી પાસે હોય તો આપણો ધંધો સરસ ચાલે. માટે અહીંથી એને નાના ક્ષેત્રમાંથી મોટા ક્ષેત્રમાં લઈ જઈએ. એમને મોટા ક્ષેત્રમાં લઈ ગયા. 17 ઉંમરે 2 સુધી જમાવી દીધું. શેઠને પણ એમ થયું કે આ તમારું યોગદાન તો બહુ સરસ છે, આપણું સરસ કામ કરે છે. અને પરિણામે એમને એમના કુટુંબની દીકરીથી એમને આગ્રહ થયો તમે અમારા કુટુંબમાં જોડાઈ જાઓ, અને એમને એમના કુટુંબમાં એમને જોડાવ્યું છે. દરમિયાન નાનપણથી ગીતા, રામાયણ, ભાગવત, મહાભારત આની સાથે વાંચનનો શોખ તો કરો જ, એમ ખૂબ જ એમનું કર્મ છે ને, એટલે એ તરફ એમને રુચિ વ્યાજ કરે છે. એ રીતે અભ્યાસ તો કરતા હતા. પછી અતિ શ્રમને દિશા ગયો, ધંધો ફળો ખૂબ ગયો, દિવસ રાત કાંઈ જોયું નહીં, શરીર સામે જોયું નહીં. પરિણામે શરીર પથર્યું, તંદુરસ્તી પથરી, અને ભાવનગર એટલે સૌરાષ્ટ્રમાં આવવાની ફરજ પડી. અહીંયા આવ્યા દરમિયાન અંદરનું જે પૂર્વજોના સંસ્કાર હતા એ તો તરવાર થતા હતા, અને અહીંયા જ્યારે એ દરમિયાન શ્રીમદ રાજચંદ્ર ગાંધીજી જેને ગુરુ ગણ્યા હતા એમના પુસ્તકો અને બીજા પુસ્તકો વાંચવામાં મળ્યા, ખૂબ મંથન થયું, ખૂબ ચિંતન કર્યું. જન્મ, પુનર્જન્મ, કર્મ, સુખ દુઃખ, શું કામ, ક્યાંથી કારણ શું, આ બધું ખૂબ ઊંડા ઉતર્યા. ખૂબ દરમિયાન સ્વામગઢ જવાનું થયું, અને ત્યાં જે આપણા જે છે ગાંધી સ્વામી એમના સંપર્કમાં આવ્યા, દેખી ચંપાબેનના સંપર્કમાં આવ્યા, અને એ ફિલસૂફી ઉપર ગયા. ધીરે ધીરે કરતા એમને મગજની અંદર એ ફિલસૂફી એને એ તત્વજ્ઞાન એને લાગ્યું, એમાં ખૂબ ઊંડા ગયા. એમાં એ પારંગત થયા છે એમ કહું તો જરાય ખોટું નથી. હવે વધારે મારું ડાપણ નહીં ઉઘડતા એમને વિનંતી કરું છું, આજના વિષય ઉપર, વિજ્ઞાન અને ધર્મ ઉપર પોતાનું પ્રવચન આપ શરૂ કરે.
આપણો જે આજનો વિષય છે એમાં એ શબ્દો ઉપર થોડું સ્પષ્ટીકરણ કરવું જરૂરી લાગે છે. વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, એવો આપણો પૂર્વગ્રહ હોય છે. પૂર્વગ્રહ એટલે કોન્સેપ્ટ, પ્રી કોન્સેપ્ટ, કે વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. અને ધર્મના વિષયમાં આપણો પૂર્વગ્રહ એવો હોય છે કે જે તે સંપ્રદાયમાં માણસ જન્મે છે એ સંપ્રદાયમાં જે કાંઈ કાર્ય પદ્ધતિ હોય છે, ધર્મની, ધર્મના રૂઢિરિવાજો હોય છે, ધર્મની ક્રિયાઓ હોય છે, એ બધું કરે છે. અને એવું કરનારને એ કંઈક ધર્મ કરે છે એમ સામાન્યપણે લોકોમાં સ્વીકારાય છે. પરંતુ અહીંયા આપણે જે વિષય લેવો છે એ કોઈ આથી જુદી રીતનો લેવો છે. એટલે આવો તમને, એટલે વિજ્ઞાનને અહીંયા માત્ર ભૌતિક વિજ્ઞાન તરીકે નથી લેવું, પણ પદાર્થ વિજ્ઞાન તરીકે જરૂર લેવું છે. હવે આપ કહેશો કે ભૌતિક વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાનમાં શું ફેર? કે ભૌતિક વિજ્ઞાન છે એ એકલું પરમાણુ સંબંધીનું વિજ્ઞાન છે, અને પરમાણુ સંબંધીના વિજ્ઞાનમાં પણ પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ, જે કાંઈ પાંચ ઇન્દ્રિયના વિષયોના અનુકૂળતાઓના સાધન સગવડોની સંશોધન થયું ભૌતિક વિજ્ઞાનમાં, એક દિશામાં એ સંશોધન થયું, બીજી દિશામાં અસ્ત્ર શસ્ત્રો અને વિનાશ થાય એનું પણ સંશોધન થયું. આ બે પ્રકારે ભૌતિક વિજ્ઞાનનો વિકાસ, ડેવલપમેન્ટ આપણને જોવામાં આવે છે. એ પરમાણુનું વિજ્ઞાન છે. એ સિવાય પણ પરમાણુનું વિજ્ઞાન છે એમાં કર્મની થિયરી છે. જીવ જેવા જેવા ભાવ કરે, જેવા જેવા દોષ કરે, એવા એવા એને કર્મ બંધાય છે. એ પણ પરમાણુનું વિજ્ઞાન છે. એ કર્મના ફળ આવે છે એ પણ પરમાણુનું વિજ્ઞાન છે. પણ આજના ભૌતિક વિજ્ઞાનમાં એનો સમાવેશ નથી. ભૌતિક વિજ્ઞાનમાં ફક્ત સાધન સગવડો અને વિનાશકારી અસ્ત્ર શસ્ત્રો એ સિવાય કોઈ બીજી ખાસ વાત નથી. અને ધર્મને એની સાથે બહુ સંબંધ નથી, એને અધર્મ સાથે સંબંધ છે. કેમ? એ પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ જ્યારે જીવની વૃત્તિ જાય છે ત્યારે એ વૃત્તિ દૂષિત થાય છે. અસ્ત્ર શસ્ત્રો તરફ પણ જ્યારે વૃત્તિ જાય છે ત્યારે પણ એ વૃત્તિ દૂષિત થાય છે. એટલે એ વિજ્ઞાનની ચર્ચા આપણે અહીંયા નથી કરવી. આપણે તો એ વિજ્ઞાનની ચર્ચા કરવી છે કે જેને લઈને જીવની વૃત્તિ છે એ નિર્દોષ થાય, દૂષિત વૃત્તિ મટે અને નિર્દોષ વૃત્તિ થાય. એને એ નિર્દોષ વૃત્તિને આપણે ધર્મ કહી શકીએ. એટલે એ રીતે વિજ્ઞાન સાથે ધર્મ સંકળાયેલો છે. એની અંદર કર્મનો વિષય છે અને કર્મના ફળનો વિષય છે. એ રીતે એ પરમાણુનું વિજ્ઞાન છે. વિજ્ઞાન અહીંયા સમાપ્ત નથી થતું, ભૌતિક વિજ્ઞાનમાં જ વિજ્ઞાન સમાપ્ત નથી થતું. આત્મા પણ એક પદાર્થ હોવાથી એનું પણ વિજ્ઞાન છે. અને વિજ્ઞાનનો વિષય એટલો વિશાળ હોવાથી, આત્માને ધર્મ અને અધર્મ થતો હોવાથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધર્મ અધર્મને જોવો, સમજવો, તપાસવો, એવું એક અહીંયા અભિગમ લઈને આપણે આજનો વિષય શરૂ કરવાના છે. વચ્ચે કોઈને કાંઈ પ્રશ્ન કરવા જેવું લાગે તો પૂછી શકે છે. ચાલતા વિષયને અનુસરીને તો એમાં કાંઈ ચર્ચા કરવામાં વાંધો નથી. પણ ફરીથી કહું કે વિજ્ઞાન છે એ વિજ્ઞાન એટલે શું કે પદાર્થના ગુણધર્મોને પ્રસિદ્ધ કરતું જે જ્ઞાન તેને વિજ્ઞાન કહીએ. આ વિશ્વની અંદર પદાર્થો બે જાતના છે, એક જળ પરમાણુ રૂપે અને એક ચૈતન્ય. આ બે જાતિના પદાર્થો છે, સંખ્યા એ ઘણા છે, પરમાણુ પણ અનંત છે અને જીવોની સંખ્યા પણ બહુ મોટી જોવામાં આવે છે, એને પણ ઇનફાઇનાઇટ એટલે અનંત જીવો કહેવામાં આવે છે. બંનેની સંખ્યા ઇનફાઇનાઇટ છે. બંને પદાર્થોમાં, બંને જાતિના પદાર્થોમાં પોતપોતાના ગુણધર્મો છે. એ ગુણધર્મોને જે પ્રસિદ્ધ કરે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. હવે ધાર્મિક મનુષ્યને એક પ્રશ્ન થાય આ જગ્યાએ કે ભાઈ આ બધી ચર્ચાને ને ધર્મને શું લેવા દેવા, વિજ્ઞાનની ચર્ચાને ને ધર્મને શું લેવા દેવા. તો વિચારવા જેવી જે વાત છે એ વાત છે કે કોઈ પણ માણસ સુખને ઈચ્છે છે અને દુઃખને નથી ઈચ્છતો. ધર્મ કરીને પણ આ જ પ્રયોજન છે અને અધર્મ કરીને પણ પ્રયોજન તો આ જ છે. જગતમાં ઘણા માણસો અનીતિ અપરાધ કરીને પણ સુખ મેળવવા ઈચ્છે છે. દારૂ પીવા વાળા દારૂ પીવામાં સુખ માને છે, કતલખાનું ચલાવવા વાળા કતલખાનું ચલાવીને પણ સુખ લેવા ઈચ્છે છે, અને ચોરી કરનાર અનીતિ કરનાર એ પણ એ રીતે જ સુખી થવા જ ઈચ્છે છે. અને ધાર્મિક ક્ષેત્રમાં જનાર પછી મંદિર જાય, મસ્જિદ જાય, ચર્ચમાં જાય, માળા ફેરવે, દાન આપે, તપ કરે, જપ કરે, સંયમ પાળે, નામ સ્મરણ કરે, ગમે તે કરે, તો પણ એ સુખી થવા ઈચ્છે છે. એમ કરીને પણ એ સુખી થવા ઈચ્છે છે. એટલે અલ્ટિમેટલી કોઈ પણ મનુષ્ય અરે કોઈ પણ પ્રાણી સુખી થવા માટે પ્રવૃત્તિ કરે છે, પોતાની માનેલી પ્રવૃત્તિ કરે છે કે આ પ્રવૃત્તિ કરવાથી હું સુખી થઈશ, એવી એની પાછળ એની શ્રદ્ધા કામ કરતી હોય છે. એટલે એનો સીધો અર્થ એ થયો કે કોઈ પણ જીવ શ્રદ્ધા વગરનો નથી. મનુષ્ય તો કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લે છે, મનુષ્યનો જન્મ તો કોઈને કોઈ સંપ્રદાયમાં થાય છે, એના પૂર્વજો કોઈને કોઈ સંપ્રદાયમાં માનતા હોય છે અને બહુભાગ તે જ સંપ્રદાયને તે અનુસરે છે. કોઈ કોઈ મનુષ્ય એવા હોય છે કે પોતાના સંપ્રદાયથી પણ બહાર જઈને વિશેષ વિચારે છે, સત્ય અસત્યનો નિર્ણય કરે છે, એ વાત જુદી છે. તો જીવના જે ગુણધર્મો છે એટલે જીવનું જે વિજ્ઞાન છે એ પણ આપણા આજના વિષયનો સબ્જેક્ટ છે, વિષય છે. અને એ જીવના વિજ્ઞાનમાં શ્રદ્ધા મુખ્ય કામ કરે છે. કેમ કે શ્રદ્ધા વગરનો કોઈ જીવ નથી. શેની શ્રદ્ધા? તો સામાન્યપણે એમ કે ભાઈ અમારા ધર્મની, અમારા દેવની, અમારા શાસ્ત્રની, અમારા સિદ્ધાંતોની, અમારા ગુરુની અમને શ્રદ્ધા છે. પણ એનો અર્થ એ છે કે સુખી થવા માટે એ દેવ ગુરુ શાસ્ત્ર જે કાંઈ કહે છે એમાં અમને વિશ્વાસ છે, એનું નામ એની શ્રદ્ધા છે. એ શ્રદ્ધા નામનો ગુણ છે એ જીવના વિજ્ઞાનનો મુખ્ય ગુણ છે. બે પદાર્થ, બે જાતિના આપણે પદાર્થ લીધા, જળ અને ચૈતન્ય. તો જળ છે એ પરમાણુ રૂપ છે, ચૈતન્ય છે એ જીવ અથવા આત્મા રૂપે છે. બંનેના ગુણધર્મો વિશે આપણે એક સામાન્ય વિચાર કરીને પછી એના સુખ દુઃખના મુખ્ય પ્રયોજન ઉપર થોડો વિચાર કરીશું. તો જળના જે ગુણધર્મો છે એમાં રંગ ગુણ છે, સ્પર્શ ગુણ છે, શબ્દ ગુણ છે, ગંધ ગુણ છે, એવા ચાર પાંચ મુખ્ય ગુણ છે. બાકી પણ ઘણા ગુણો છે અને વૈજ્ઞાનિકો એ ગુણો ઉપર એનું સંશોધન કરીને અનેક પ્રકારની શોધો કરે છે. પણ સામાન્યપણે બધા પરમાણુમાં રૂપરસ ગંધ વર્ણ શબ્દ તો બધામાં હોય છે, કે જે પાંચે ઇન્દ્રિયના વિષય છે. રૂપ છે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, શબ્દ છે એ કર્ણેન્દ્રિયનો વિષય છે, ગંધ છે એ નાસિકાનો ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, સ્વાદ રસ છે એ જીભ જીવા ઇન્દ્રિયનો વિષય છે, અને ઠંડુ ઊનું સુંવાળું ખરબચડું ભારે હલકું વગેરે સ્પર્શ છે એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. એમ પાંચે ઇન્દ્રિયના વિષયો પરમાણુની અવસ્થાઓ છે અને પરમાણુના ગુણો છે. એટલે જીવને અને જળને બહુ ઘનિષ્ઠ સંબંધ છે. અત્યારે મનુષ્ય તરીકે આપણને કોઈને કોઈ નામથી ઓળખવામાં આવે છે. મારું નામ શશીભાઈ છે, એવી રીતે બધાનું કાંઈ ને કાંઈ નામ છે. બધા મનુષ્ય હોવા છતાં વ્યવહાર કરવા માટે દરેકનું અલગ અલગ નામ હોવું એ જરૂરી છે, એ વગર વ્યવહાર ન થઈ શકે. કોઈ પણ નામધારી મનુષ્ય હોય તો એની અંદર બે પદાર્થ છે, એક જીવ નામનો પદાર્થ છે અને એક શરીર છે, એ પરમાણુનો જથ્થો છે. વાળથી માંડીને ચામડી માંસ વગેરે હાડકા લોહી એમાં પરમાણુઓ સ્પષ્ટ જળ પરમાણુઓ જોવામાં આવે છે. શરીરના કોઈ પણ અવયવને કાપીને જુદો મૂકો એટલે નિર્જીવ દેખાશે, એટલે એના પરમાણુ જીવ વગેરેના છે. પરમાણુ એટલે જીવ વગેરેના પદાર્થો, જળ પદાર્થો. એના ગુણધર્મો આ પાંચ મુખ્ય એટલા માટે લીધા છે અહીંયા, એ પાંચે જીવની પંચેન્દ્રિયના વિષયો થાય છે, એટલે જીવ એની સાથે સંબંધ કરે છે અને એમાંથી ગુણદોષ જન્મે છે, એમાંથી સુખ દુઃખ જન્મે છે. આધ્યાત્મિક જગતની વ્યાખ્યા એવી છે કે નિર્દોષતા તે ધર્મ છે અને સદોષતા તે અધર્મ છે. અને આ વ્યાખ્યા પ્રાય ઘણું કરીને બધા જ આસ્તિક દર્શનો સ્વીકારે છે. કેમ કે કોઈ પણ ધર્મ દોષ કરવા માટે, અપરાધ કરવા માટે ઉપદેશ નથી દેતો. દુનિયાનો કોઈ પણ આસ્તિક ધર્મ લઈ લો, એ કોઈ પણ જીવને ગુનો કરવા માટે, દોષ કરવા માટે, અપરાધ કરવા માટે ઉપદેશ નહીં આપે. એટલે એનો અર્થ એ થાય છે, સામાન્ય અર્થ એ થાય છે કે દોષ કરવો તે અધર્મ છે અને નિર્દોષ થવું તે ધર્મ છે. હવે ધર્મની સાથે સુખ દુઃખ કેવી રીતે સંકળાયેલું છે એ પણ થોડું વિચારવા જેવું છે કે દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુ જેવા છે. નિર્દોષતા અને સુખ એ પણ એક સિક્કાની બે બાજુ જેવા છે, એટલે હંમેશા બંને સાથે રહે છે. કોઈ એમ ભલે એવી શ્રદ્ધા રાખે કે ભાઈ અમે તો જૂઠું બોલીને પણ પૈસા કમાણા છીએ અને અમને તમે તો સુખી છીએ, અમે તો ચોરી કરીને પણ પૈસા કમાણા છીએ પણ અમે તો સુખી છીએ, ખોટી વાત છે. એ માણસનો કોન્શિયસ હંમેશા બાઇટ કરશે, એને નિરાતે ઊંઘ નહીં આવે. કેમ કે આત્માનું વિજ્ઞાન, જીવનું વિજ્ઞાન એવું છે કે મૂળ સ્વરૂપે તે નિર્દોષ સ્વભાવી છે. દોષ છે એ જીવની અવસ્થાનો રોગ છે, નિર્દોષતા છે એ જીવની અવસ્થાની તંદુરસ્તી છે. નિર્દોષ મનુષ્યમાં ઘણી શક્તિઓ હોય છે અને એ દૈવી શક્તિઓ સુધી મનુષ્ય પહોંચી શકે છે નિર્દોષ થાય તો. દોષ કરનાર જીવ અધોગતિમાં જશે એ ભાગ્ય જ ધાર્મિક જગતમાં સમજાવવાની જરૂર છે, એ તો સૌ કોઈ સ્વીકારી શકે એવી વાત છે. એટલે આ વિજ્ઞાનને, જળ અને ચૈતન્યના વિજ્ઞાનને દોષ અને નિર્દોષતા, સુખ અને દુઃખ સાથે સીધો સંબંધ છે અને એ વિષય ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરીએ છીએ. તો જેમ પરમાણુના આપણે 5 મુખ્ય ગુણધર્મો લીધા, એવી જ રીતે જીવના પણ ગુણધર્મો છે એ જીવના વિજ્ઞાન અનુસાર છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, સાયન્ટિફિક વિઝન જેને કહે છે, વિજ્ઞાન ભણેલા માણસો આ વાતને સ્પષ્ટ રીતે સમજી શકે એટલા માટે કે આ વિજ્ઞાનના ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, પાયાના સિદ્ધાંતો છે કે કોઈ પણ પદાર્થ હોય છે એને એના ગુણો હોય છે, એને પ્રોપર્ટીઝ ઓફ ધી સબસ્ટન્સ કહેવામાં આવે છે. એના જે ધર્મો છે એને કેરેક્ટર ઓફ ધી સબસ્ટન્સ કહેવામાં આવે છે. અને પદાર્થ કોઈને કોઈ અવસ્થા ધારણ કરે છે એને પોઝિશન ઓફ ધી સબસ્ટન્સ કહેવામાં આવે છે. જળ અને ચૈતન્યને બંને પદાર્થને આ પાયાના વૈજ્ઞાનિક સિદ્ધાંતો લાગુ પડે છે. અને કેટલાક તબીબી વિજ્ઞાનના સિદ્ધાંતો, એટલે શારીરિક વિજ્ઞાન જેને કહેવામાં આવે છે, મેડિકલ સાયન્સ જેને કહેવામાં આવે છે, એના પણ કેટલાક મળતા ગુણધર્મો આ જીવના ધર્મના ક્ષેત્રની અંદર પણ પાયાના સિદ્ધાંતો જેવા છે. દાખલા તરીકે કોઈ પણ માણસને શરીરમાં રોગ થાય છે તો રોગ પ્રતિકારક શક્તિ તરત જ કામ કરવા લાગે છે, રેઝિસ્ટન્સ પાવર ઓફ ધી બોડી. આપણને વાગી ગયું, ઘા પડ્યો, ચપ્પુ વાગી ગયું, શાક સુધારતા આપણે દાબી રાખીએ, થોડી વખતમાં રૂજાઈને ચામડી આપોઆપ ભેગી થઈ જશે. હાડકું ભાંગી ગયું એટલે ઓર્થોપેડિક સર્જન એને ફિટ કરીને એવો પાટો બાંધી દેશે, સીલ કરીને, શું કે હલે ચલે નહીં એટલે 1.5 મહિને એ હાડકું આપોઆપ ફંધાઈ જશે. હાડકું ફંધવાની કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી, કોઈ ગોળી નથી. એ શરીરની પ્રતિકારક શક્તિ, તંદુરસ્ત શક્તિ જ કામ કરે છે. એ પાયાનો સિદ્ધાંત અહીંયા જીવમાં લાગુ પડે છે કે દોષ છે એ જીવની અવસ્થાનો રોગ છે અને નિર્દોષતા છે એ જીવની તંદુરસ્તીનો ધર્મ છે. જ્યારે કોઈ પણ માણસ, કોઈ પણ જીવ દોષ કરે છે ત્યારે એનો આત્મા અંદરથી પ્રતિકાર કરે છે. આપણે એને એમ કહીએ છીએ કે એનો કોન્શિયસ બાઇટ કરે છે. તપાસી લેવો, એવી રીતે આપણામાં પણ એવું જ બનતું હોય છે. આપણી સમજ ઘણીવાર એમ કહે કે આમ ન કરવું જોઈએ, આપણો આત્મા ના પાડતો હોય, સમજ એટલે આપણું જ્ઞાન, કે આ ન કરવું જોઈએ. છતાં પણ આપણે કોઈને કોઈ આકર્ષણથી, કોઈને કોઈ આપણે અપરાધ કરીએ ત્યારે આપણો આત્મા કોન્શિયસ બાઇટ કરે છે કે આ નહીં કરવું જોઈએ. એટલે મન લોભાય છે અને જ્ઞાન એને ના પાડે છે. જ્ઞાન બળવાન હોય તો મનને મારે, મન બળવાન હોય તો જ્ઞાનને ઓવરટેક કરીને કાંઈ ને કાંઈ કરી લે. આ રીતે આપણા પરિણામો, એટલે વિચારો અને ભાવો ચાલતા હોય છે. તો જીવના વિજ્ઞાનને આપણે વિચારીએ તો એના મુખ્ય ગુણો છે, એમાં જ્ઞાન છે, એની શક્તિ છે, શ્રદ્ધા છે એ પણ એની શક્તિ છે, આચરણ કરવું એ પણ એની શક્તિ છે, એને ચારિત્ર ગુણ કહે છે શાસ્ત્રની પરિભાષામાં, અને સુખ પણ એની શક્તિ છે, અને પુરુષાર્થ કરવો એ પણ એની શક્તિ છે. આવા પાંચ ગુણ જીવની અંદર મુખ્ય છે, બાકી બીજા અનંત ગુણ છે, પણ એ તો બહુ ઊંડો વિષય ને બહોળો વિષય છે. આપણે પાંચ ગુણ આના લઈએ, પ્રાથમિક રીતે આને સમજવા માટે. તો પરમાણુના જે પાંચ પ્રકારના ગુણ છે એ પંચેન્દ્રિયના વિષયો છે, અને જેના સંપર્કમાં જીવ પોતે દોષિત થાય છે. આપણા આસ્તિક્ય દર્શનોમાં ધ્યાન શા માટે કહ્યું છે કે કોઈ પરમાણુ ઉપરનું જે આપણું ધ્યાન છે એ છોડાવવા માટે છે, કેમ કે પરમાણુનું ધ્યાન આપણને સતત રહ્યા કરે છે. પાંચ ઇન્દ્રિયનો કોઈ ને કોઈ વિષય આપણને ઠીક અઠીક સારું નરસું ઇષ્ટ અનિષ્ટ કરીને આપણે આપણા ભાવોને બગાડીએ છીએ. સારું નરસું કરીએ છીએ એટલે શું, સારું લાગે છે ત્યાં રાગ કરીએ છીએ, ખરાબ લાગે છે ત્યાં દ્વેષ કરીએ છીએ. વિચારીએ તો સારી નરસી કોઈ ચીજ નથી, જીવનો ભ્રમ છે. દાખલો લઈએ, સફેદ રંગ સારો કે ખરાબ કેવી રીતે નક્કી કરશો? ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, રંગ છે એ આંખનો વિષય છે. સફેદ રંગ સારો કે ખરાબ કઈ નહીં કહી શકાય, કેમ કે કોઈને સફેદ વાળ ગમતા નથી. જો એ પૂરેપૂરો સર્વથા સારો હોત તો આવી અનિચ્છા ન થાત. સફેદ વાળ દેખાવા લાગે અને અનિચ્છા થાય કે આમ ન થાય તો સારું, પણ થાય છે. કાળો રંગ ખરાબ છે અને આપણે પ્રતિપક્ષમાં લઈએ, ઓપોઝિટ સફેદથી સામે સામું કાળું છે, કાળો રંગ સારો કે ખરાબ? તો ખરાબ કહેશે તો વાળને આપણે કાળા ઈચ્છીએ છીએ, એ જ વાળને આપણે કાળા ઈચ્છીએ છીએ, ચામડીને કાળી ઈચ્છતા નથી. એટલે આપણી એ સંબંધીની જે કલ્પના છે એ કલ્પનાને ધર્મના ક્ષેત્રમાં ભ્રાંતિ કહે છે અથવા મિસકોન્સેપ્ટ કહે છે. એવી ભ્રાંતિ કેમ ઉત્પન્ન થઈ એ વૈજ્ઞાનિક રીતે સમજવા જેવું છે. કે જીવની શ્રદ્ધામાં ભૂલ છે, સુખ દુઃખના વિષયમાં જીવ ભૂલ કર્યો છે. સુખની કલ્પના અમુક રીતે કરે છે, દુઃખની કલ્પના અમુક રીતે કરે છે. એક જ શાક એક જણને ભાવે છે, બીજાને નથી ભાવતો. જેને ભાવે છે એ કહે છે કે હું ખાતા ખાતા મને સુખ લાગે છે, જેને નથી ભાવતું એને દુઃખ લાગે છે. કડવો રસ ખરાબ હોત તો, જો કડવો રસ ખરાબ હોત તો કેરીની સિઝનમાં કારેલાનું શાક કોઈ ખાત નહીં, પણ ચાઈને મીઠા રસ સાથે કારેલાનું શાક આપણે ત્યાં બને છે. આની સાથે તો કારેલાનું શાક બહુ સારું લાગે, અને કડવો રસ ખરાબ હોય તો કારેલું ખપત નહીં. શાક માર્કેટમાં કારેલાને ફેંકી દેવા પડે છે, તો એવું નથી, એના પણ સારામાં સારા ભાવ આવે છે એની સિઝનમાં. કહેવાનો આશય એ છે કે જીવ રાગ દ્વેષ કરે છે એ કોઈને કોઈ મિસકોન્સેપ્ટ એટલે કે મિથ્યા અભિપ્રાય લઈને કરે છે. જીવના જે જે ભાવો થાય છે રાગ દ્વેષવાળા, એ તમામ ભાવોમાં એની પાછળ કોઈને કોઈ અભિપ્રાયનો બેઝ છે, અભિપ્રાયનો પાયો છે. જીવના ભાવોમાં અભિપ્રાયની બહુ મોટી ભૂમિકા છે, બહુ મોટો રોલ છે. આના ઉપર એક મારો આખો આર્ટિકલ છે, કે જીવના ભાવોમાં અભિપ્રાયની ભૂમિકા કેટલી, બહુ વિસ્તારથી એના ઉપર મેં ચર્ચા કરી છે આર્ટિકલમાં. એ અભિપ્રાય જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી ભાવ સુધરે નહીં. જેમ કે માણસ અત્યારે વિચાર કરે કે મારે આવો ભાવ કરવો જ નથી, ભાવ સારો નથી, અને 5 મિનિટ પછી એ જ ભાવ એને આવે. જીવના ભાવ શા માટે કંટ્રોલ બહાર જાય છે અને શા માટે એને કંટ્રોલમાં લાવી શકાતા નથી, આ એક બહુ ઊંડાણથી સમજવા જેવો વિષય છે. અને એનો ઊંડાણ એ છે કે અભિપ્રાય અનુસાર ભાવો ચાલતા હોય છે. ભાવોને અમે પરિણામો કહીએ છીએ, એ અભિપ્રાય અનુસાર ચાલતા હોય છે. જેટલા પ્રકારના મિથ્યા અભિપ્રાયો છે એ બધા અભિપ્રાયો અસંખ્ય પ્રકારના દોષ ऐसा कोई उदय है और दूसरे भी खाने पीने आदि का प्रवर्तन बहुत कोशिश से कर सकते हैं, मांड मांड कर सकते हैं, बहुत मुश्किल से कर सकते हैं. खाने पीने में मुश्किल ही पड़ती है, वो क्या लगता है. मन कहीं भी विराम नहीं पाता, मन विराम पामता यानी कहीं भी स्थिर नहीं होता. ये हमको पसंद है, वो बात कहीं भी नहीं है, हमारे मन में वो बात कहीं भी नहीं है. चित्त को ज्यादा का संग नहीं है, बहुत पदार्थों का, बहुत व्यक्तियों का संग चित्त को नहीं है. आत्मा आत्मभाव में वर्तता है, हमारी आत्मा हमारे आत्मभाव में रहता है. समय समय प्रति समय अनंत गुण विशिष्ट आत्मभाव बढ़ता है, वृद्धिगत होता है, ऐसी हमारी दशा रहती ही है. प्रति समय अनंत गुण विशिष्ट है, अपना परिणाम बताया है 303 नंबर के पत्र में. ये भी 24 साल की उम्र है शायद, 313 में 24 साल की उम्र है, 25 साल होगा बस.
25 शुरू की विशिष्ट आत्मभाव वत्तो है आज सम्यक का सम्यक पड़ो.
हाँ, લખો. મોક્ષ માર્ગીને પ્રતિ સમય અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્ધમાન થાય. તે સમ્યક્ત્વનો પ્રભાવ છે. और पत्रांक 317 में लिखते हैं कि चित्त बहुत करके वन में रहता है, देह घर में रहता है और चित्त वन में रहता है। जिस प्रकार की मुनियों की दशा जंगल में जाकर हो जाती है, वो दशा हमारी घर में हो गई है, ऐसा लिखते हैं। क्या वितरागता हुई है? चित बहुत करके मन में रहता है और आत्म स्वरूप तो मुक्त स्वरूप लगता है, उसको तो कोई लेना देना ही नहीं है, वो तो ध्रुव असंग चैतन्य है, वो तो किसी का संग करता ही नहीं। वृत्तियां थोड़ा बहुत संग कर लेती है, आत्मा तो भिन्न ही भिन्न लगता है, मालूम पड़ता है, वो तो भिन्न ही रहता है, वो तो कुटस्थ है, ध्रुव है। वितरागता विशेष है, वितरागपणा मैंने वितरागता विशेष है। जगत से बहुत उदास हो गए हैं, जगत से बहुत उदास हो गए हैं और लोगों से कंटाला आ गया है, वस्ती मैंने समाज से कंटाला आ गया, समाज में मिक्स होने का हमको भाव रहता नहीं है आदि। ये कृपालु देव की वितरागता का सैंपल है, ये तो सैंपल है। माल तो रात दिन जो वो भोगते थे, वेदन करते थे, अलौकिक बात होती है, वचन गोचर है, कोई वचन गोचर नहीं। थोड़ा थोड़ा सैंपल कहीं कहीं उन्होंने रख दिया है, अच्छा हुआ रख दिया है, ना मालूम भी किसी को नहीं पड़ता है। हाँ रखा है कहीं कहीं, देखो दो तीन पत्र का उल्लेख किया। और अलौकिक स्वरूप जागृति थी, पार्वदेव को स्वरूप के भीतर में जागृति अलौकिक थी। गृहस्थ दशा और अनेक प्रकार के व्यावसायिक प्रसंगों की भीड़ में भी उनकी अलौकिक स्वरूप जागृति स्पष्ट रूप से उभर करके बाहर आती है, ऐसी स्वरूप जागृति थी। जागृति के वशात स्वयं के सूक्ष्म परिणामों का अवलोकन होकर के उस विषय पर उन्होंने अनेक पत्रों में असाधारण रूप से उसकी अभिव्यक्ति की है। उसका भी सैंपल है, उन्होंने पत्रांक 788 में किया है कि असारभूत व्यवहार सारभूत प्रयोजन की तरह करने का उदय वर्तन्ते पर भी जो पुरुष उस उदय से क्षोभ नहीं पाम करके सहज भाव से स्वधर्म में निश्चलपणे रहा है रहते हैं, उस पुरुषों का भीष्म व्रत का वारंवार हम स्मरण करते हैं। दूसरों जो पुरुषार्थवंत महात्मा है उनको स्मरण में लेकर के अपना पुरुषार्थ बनाते थे, क्यों कि अनेक महापुरुषों को भी अनेक प्रकार का उदय आया है, जैसे रामचंद्र जी थे, भरत बाहुबली थे, और ऐसे पार्श्वनाथ भगवान थे, तो बहुत से महात्माएं हो गए। पांडव, पांच पांडव थे, वो भी पांचों ज्ञानी थे, पांचों पांडव पांचों ज्ञानी थे, पांच भाई में पांच सम्यक दृष्टि। देखो क्या जमाना था है? नेमनाथ भगवान का तो काल है, कितने में तीर्थंकर है नेमनाथ भगवान? तेईसवा पार्श्वनाथ, इक्कीसवा नमिनाथ, नमिनाथ विष्णु सोम सोम मुनि सुव्रत मुनि सुव्रत, बाईसवा नेमनाथ भगवान के काल में वो पांच पांडव थे, श्री कृष्ण थे ना, श्री कृष्ण के भाई पांच भाई में पांचों सम्यक दृष्टि और तीन चरम शरीरी, पांच सम्यक दृष्टि और तीन चरम शरीरी। देखो क्या जमाना, एक घर में पांच भाई पैदा हुए, पांचों सम्यक दृष्टि और तीन चरम शरीरी,
स्त्रियां भी सफल दृष्टि
होती है। हाँ होते थे। तो कैसे हैं कि उन लोगों को भी कुछ व्यवहार निभाने का होता था, वो तो असारभूत है, उसमें कोई दम नहीं है। असारभूत व्यवहार निभाते थे जैसे कोई सारभूत व्यवहार निभाना पड़ता हो, उस तरह से निभाते थे। राजपाट चलाते थे, उस तरह से वर्तन करने के बावजूद भी वो उदय में क्षोभ नहीं पाते थे, मैंने विचलित नहीं होते थे, क्षुब्ध नहीं होते थे, हलचल पैदा नहीं होती थी, इतनी ताकत रखते थे, आपको सार्थ रखते थे। ये उदय उदय के घर में होता है, हम हमारा काम करते हैं बराबर। शोभ नहीं पा करके सहज भाव से स्वधर्म में निश्चल रहते थे, ऐसे पुरुषों का भीष्म व्रत, ऐसे पुरुषों का प्रचंड पुरुषार्थ, ऐसे पुरुषों का भीष्म मैंने ताकत वाला, वो भीष्म पितामह थे ना, वो बाण से यहाँ पे सोए थे कई साल तक। हाँ बाण से या मैंने जो बाण है तीर की गद्दी बना लिया अपने को, तो थोड़ा एक सुई भी हुई तो छुपिर गई, उनके सैकड़ों बाणों को ऐसे रख दिया ऊपर और इसके ऊपर सो गए, खून बहने लगे तो भले ही बहने लगे, सोते रहे
जीवित
हाँ कई साल तक, उतनी सहन शक्ति थी, सहन करने का पुरुषार्थ उतना था। उस पर से उसी पर से ये कहावत होगी, कोई कठिन पुरुषार्थ करता है उसको भीष्म व्रत बोलते हैं। जैसे कि उपवास किया हो तो लोग भोजन से दूर रहते हैं, एक दिन दो दिन पांच पंद्रह दिन बीस दिन महीना भर का उपवास कर लिया हो, भोजन से दूर रहते हैं, लेकिन भोजन की थालियां के बीच में पंद्रह पंद्रह दिन महीने महीने भर उसकी बास आती हो, फिर भी खाने की वृत्ति नहीं लगी, उसको भीष्म व्रत कहते हैं। ऐसे हमारे यहाँ मुनिराज होते हैं ऐसे नहीं होते हैं, वो इसलिए प्रचंड पुरुषार्थ कर सकते हैं कि गृहस्थी में पंचेंद्रिय के विषय की उपस्थिति में वो निरस हो जाते हैं, पहले अपना पुरुषार्थ से ताकत तो वहां जमा ली है फिर मुनिराज होते हैं, अंदर में पहले मुनिराज होते हैं फिर बाहर में मुनिराज होते हैं। तो पांचों इंद्रियों के विषय तो उनके पास प्राप्त है, जैसे भरत चक्रवर्ती थे પાંચ ઇન્દ્રિય કે વિષય કે કોઈ કમી ના નહીં થઈ, બિલકુલ કમી ના નહીં થઈ, ફિર ભી અંદર મેં મુનિ પહેલે હો ગયે થે તો બહાર મેં મુનિ હોને મેં દેર નહીં લગી. એક અંગૂઠી નીકળી કે છોડા સબ,
કેવલ જ્ઞાન લેતા વાર નથી,
કેવલ જ્ઞાન લઈને મેં દેર નહીં લગી. એસે ઉનકે ગ્રહસ્થી મેં ઇસકા ભીષ્મ વ્રત દેખ હમ તો વારંવાર સ્મરણ કરતે હૈ, હમ ભી ગ્રસ્ત મેં હૈ ને તો ઇનકે ઇન લોગો કા પુરુષાર્થ કો હમ સ્મરણ મેં લેતે હૈ. દેખો મહાપુરુષો ને આગે આગે કેસે કેસે પુરુષાર્થ કિયા હૈ.
એક જગ્યા લખે છે ભાઈ, મહાપુરુષ ના અવલંબન ની બળવત્તરતા જ કોઈ.
હા, ક્યા ખાયા ક્યા નહીં ખાયા કોઈ ભાન રહેતી નહીં હૈ. જાગૃતિ કા વિષય લિયા હૈ, પુરુષાર્થ કા વિષય તો નીચે ઓર લિયા હૈ. કૃપાળુ દેવ કે જીવન કે પરિણમન કે યહ કોઈ અસામાન્ય વિલક્ષણતા થી કે જો પરિણતિ જો જીવન ઉનકે પ્રબળ પુરુષાર્થ કો પ્રકાશિત કરતા હૈ. 10 વર્ષ કે સાધક જીવન મેં ઉન્હોને અદમ્ય પુરુષાર્થ કરકે સિર્ફ એક ભાવ કે કર્મ બાકી રખે, સબકો જલા દિયા. પુરુષાર્થ કી અગ્નિ મેં સભી કર્મ કો જલા કરકે એક હી ભાવ બાકી રહે, એસી સ્થિતિ કર દી. પુરુષાર્થ તો ઉસી ભાવ મેં સબકો ખતમ કરને કા થા, તો થોડા બાકી રહે. પુરુષાર્થ એક ભાવ કો બાકી રખને વાલા નહીં.